તારીખ 17/5/1994 શ્રી સમયસર ગાથા 194 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 183
શ્રી સમયસર પરમાત્મા નિર્ગ્રાધિકાર ગાથા 194 ગાથામાં દ્રવ્ય નિર્જરાનું સ્વરૂપ કહ્યું, ભાવે ભાવ નિર્જરાનું સ્વરૂપ કહે છે. દ્રવ્ય નિર્જરામાં દ્રવ્ય કર્મના પરમાણુ ખરી જાય છે, નિર્જરી જાય છે. ભાવ નિર્જરામાં અશુદ્ધિનો નાશ થાય છે અને શુદ્ધિની વૃદ્ધિ થાય છે. દવે ઉભ ભોજંતે નિયમા જાયદિ સુહમ વા દુઃખમ વા તમ સુદુઃખમ ઉદિણમ વેદદિ અહં નિજરમ જાદિ. ગાથાર્થ: વસ્તુ ભોગવવામાં આવતા સુખ અથવા દુઃખ નિયમથી ઉત્પન્ન થાય છે. ઉદય થયેલા અર્થાત ઉત્પન્ન થયેલા તે સુખ દુઃખને જીવ વેદે છે, અનુભવે છે. પછી તે સુખ દુઃખ રૂપ ભાવ પણ નિર્જરી જાય છે. શું કહે છે? જેમ દ્રવ કર્મ ઉદય આવીને નિર્જરી જાય છે, તેમ ભાવ કર્મ પણ ઉદય આવીને નિર્જરી જાય છે એમ કહેવું છે. ભાવ કર્મ નિર્જરી જાય છે એટલે શું? કે એક માણસ દુઃખ ભોગ્યું, અથવા આપણે પોતાના જીવ માટે લઈએ કે કોઈ પણ વેદનાનું દુઃખ ભોગ્યું, પછી અત્યારે વેદના નથી તો એ ભોગવાયેલું દુઃખ નિર્જરી ગયું, એ ભાવ નિર્જરી ગયો. એ ભાવ અત્યારે નથી, લાવવો હોય તો લાવી શકાય નહીં, ચાલ્યો ગયો, એ નિર્જરી ગયો. તેમ દ્રવ્ય કર્મ નિર્જરી ગયું, તેમ ભાવ કર્મ પણ નિર્જરી ગયું. આ નિયમ છે, સિદ્ધાંત છે, કે ઉદયમાં આવે તે નિર્જરાને પામે, દ્રવ્ય કર્મ કે ભાવ કર્મ. પછી મિથ્યા દ્રષ્ટિને શું થાય એ કેવી રીતે ભોગવે, સમ્યક દ્રષ્ટિને શું થાય એ કેવી રીતે ભોગવે એનું વર્ણન કરશે. અહીં તો એક સામાન્ય સિદ્ધાંત લીધો કે વસ્તુ ભોગવવામાં આવતા ગાથાર્થમાં સુખ અથવા દુઃખ નિયમથી થાય છે. સાતા પ્રકૃતિ હોય તો સુખ થાય, અસાતા પ્રકૃતિ હોય તો દુઃખ થાય જીવને. અને તે ભાવ પણ, સુખ દુઃખના ભાવ પણ નિર્જરી જાય છે. એટલે એમાં શું છે કે એને એક અલ્પ પણ શક્તિવશ જે અલ્પ છે એટલું થઈને નિર્જરી જાય છે. પરંતુ સમ્યક દ્રષ્ટિને રાગાદી ભાવોના અભાવથી બંધનું નિમિત્ત થયા વિના કેવળ જ નિર્જરતો હોવાથી નિર્જરો થતો નિર્જરા થાય છે. નવા રાગાદી ભાવનો અભાવ છે એટલે શું છે કે જે અલ્પ થાય એનો પણ જ્ઞાતા રહે છે. અલ્પ ભાવ થાય સુખનો કે દુઃખનો એનો પણ જ્ઞાતા રહે છે. એ દુઃખ થયું એ ઠીક નથી, આ સુખ થયું સાતાનું તે ઠીક છે એમ નથી અંદરમાં, માટે એ ભાવ નિર્જરી ગયો. વેદન આવ્યું સાતાનું, વેદન આવ્યું તો એ ન, આ ન થાવ આમ ન હો એમ નથી, માટે એ નિર્જરી ગયો. તો એને એને રાગ અથવા દ્વેષ થયો, ત્યાં રાગાદી ભાવનો અભાવ લીધો છે. લઈએ તો વિશેષ ટીકા: પરદ્રવ્ય ભોગવવામાં આવતા તેના નિમિત્તે સુખ રૂપ અથવા દુઃખ રૂપ જીવનો ભાવ નિયમથી જ થાય છે. નિયમ શબ્દ વાપરો છે, ગાથામાં નિશ્ચય શબ્દ વાપરો છે, નિયમા માગધીમાં શબ્દ વાપરો છે, નિયમા સંસ્કૃતમાં નિયમાત. પરદ્રવ્ય ભોગવવામાં આવતા તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ જીવનો ભાવ નિયમથી જ થાય છે, અર્થાત સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ ઉત્પન્ન થાય છે. કારણ કે લોજિક આપે છે, વેદન સાતા અને અસાતા બે પ્રકારોને અતિક્રમતો નથી. વેદનીનો જે ઉદય છે એમાં બે જ ભેદ છે, એક સાતા ને એક અસાતા, એથી ત્રીજો પ્રકાર નથી. એટલે એનો ઉદય આવતા સાતા વેદાય, સાતાની પ્રકૃતિનો ઉદય આવતા સાતા વેદાય, અસાતાની પ્રકૃતિનો ઉદય આવતા અસાતા વેદાય. વેદાય એટલે ભોગવાય તો ખરી જ ને, જ્ઞાન દશાઓ કે અજ્ઞાન દશાઓ, પછી કઈ રીતે ભોગવાય એ બીજો વિષય છે. જ્ઞાનીને અસાતાનો ઉદય આવે એટલે એને પીડા ન થાય, અસાતાનો ઉદય આવવાથી એને પીડા નહીં થવાની, પીડા તો થવાની. ફરીથી ઠીક છે, ઉપયોગમાં આવતા કયો, ઉદયમાં આવતા કયો, શું ઉદયમાં ભોગવવા માટે ઉદયમાં આવ્યું પરદ્રવ્ય. પરદ્રવ્ય ભોગવવામાં આવતા, ગુજરાતી એમ કર્યું છે, પરદ્રવ્ય ભોગવવામાં આવતા તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ જીવનો ભાવ નિયમથી જ થાય છે. આ એક સામાન્ય સિદ્ધાંત લીધો, અર્થાત ઉત્પન્ન થાય છે. કારણ કે વેદન સાતા અને અસાતા એ બે પ્રકારોને અતિક્રમતું નથી, ઉલ્લંઘન કરતું નથી. અર્થાત વેદન બે પ્રકારનું છે, સાતારૂપ અને અસાતારૂપ. જ્યારે તે સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ વેદાય છે ત્યારે મિથ્યા દ્રષ્ટિને, પેલા મિથ્યાત્વની વાત લીધી છે, જ્યારે એવો સુખ, જ્યારે તે સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ વેદાય છે, અસાતા ઉત્પન્ન થઈ એને દુઃખ કહે છે, એ ભોગવાય છે, વેદાય છે, જ્ઞાનમાં જણાય છે, અનુભવાય છે, એટલે અનુભવાય છે એમ, જો વેદાય છે એના બદલે એનો અનુભવ થાય છે. સાતા પ્રકૃતિનો અનુભવ થાય, અસાતા પ્રકૃતિનો અસાતા પ્રકારે અનુભવ થાય, સાતાનો સાતા પ્રકારે અનુભવ થાય. હવે અનુભવ તો બંનેને થાય, કેમ કે અનુભવ થવાનો જીવનો ગુણ છે, સ્વભાવ છે. ત્યારે મિથ્યા દ્રષ્ટિને શું થાય કે રાગાદી ભાવોના સદભાવથી બંધનું નિમિત્ત થઈને તે ભાવ નિર્જરતા છતાં નહીં નિર્જર્ય થકો બંધ જ થાય છે. નિર્જરતા નિર્જરા થકા, નિર્જરતા છતાં પણ નથી નિર્જરો એને એમ કહે છે. કેમ કે એની યોગ્યતા રાગ દ્વેષ કરવાની છે, માટે સાતા સારી છે અસાતા ખરાબ છે. આવો જે પૂર્વગ્રહ છે, આવો જે અભિપ્રાય છે એને લઈને અસાતામાં એને અણગમો અને સાતામાં ગમવાપણો, આ બે પ્રકારે પરિણમન થાય છે. એટલે એ ભાવ નિર્જરી જશે, જે અનુભવ થશે અસાતાનો એ પૂરો થશે, છતાં પણ નવો બંધ થયા વિના નહીં રહે. એ ભાવ તો નિર્જરી જવાનો, કેમ કે એ ભાવ પૂરો થઈ જશે, એનો ભોગવટો પૂરો થઈ જશે, અનુભવ એનો પૂરો થઈ જશે. જ્યાં સુધી ઉદય ચાલશે ત્યાં સુધી તેનો અનુભવ થશે અને એ અનુભવ પૂરો થઈ જશે. એટલે અનુભવનો ભાવ નિર્જરી ગયો ત્યાં, એને વેદન નિર્જર્યો એમ કહેવામાં આવે છે. દવા લેવા જેવાનો પ્રયત્ન કરે છે, એ પોતાના ભાવને દવા માટે કરે છે. ઠીક ક્યાં ન લાગ્યું, શું કે પોતાના જે પરિણામ છે એની દવા કરે છે. કોની દવા કરે છે, રોગની નહીં, પોતાના પરિણામની દવા કરે. અને એવું સીધું નથી કરતા. પછી આપણે જોઈએ છીએ, અડધે છે, પહેલા તો એ પોતાનો પ્રયત્ન, પ્રયોગ અને પુરુષાર્થ ચાલુ રાખે છે. ન પણ જાય એવા પણ જ્ઞાની હોય છે કે ન પણ જાય. ક્યારે લેવા જાય છે, કયા સંજોગોમાં લેવા જાય છે, કઈ પરિસ્થિતિમાં લેવા જાય છે એનો વ્યક્તિગત રીતે ઇન્ડિવિજ્યુઅલ અભ્યાસ કરવો જોઈએ, તો સમજાય કે આમાં કેમ થયું. આ આપણે આપણી દ્રષ્ટિથી જ માપી લઈએ તો એ વાત તો વ્યાજબી નથી, અન્યાય કરવા જેવી થાય. એ પ્રકારનો વિકલ્પ આવે માનો ત્યારે પણ એનાથી ભિન્ન પરિણમે છે. અસાતાના અનુભવથી પણ ભિન્ન પરિણમે છે, અસાતાના વેદનથી પણ ભિન્ન પરિણમે છે, અને દવા લેવાના વિકલ્પથી પણ ભિન્ન પરિણમે છે. એમ એની ભિન્નતાને આપણે ન જોઈએ અને વિકલ્પને પ્રવૃત્તિને જોઈએ તો અન્યાય થાય કે ન થાય, કે અન્યાય થાય એમ છે. દવાથી મટતું નથી એમ પણ જાણે છે, અને આ દવા મને ઠીક છે અને આ મને અઠીક છે એ અભિપ્રાય નથી. પણ અમુક મર્યાદામાં રહીને કોઈ વખત પરીક્ષાનું ચારી થઈને કરવું પડે છે, તો કોઈ વખત પોતાનો વિકલ્પ હોય છે, તો પણ એનાથી ભિન્નપણે પરિણમીને વિકલ્પ હોય છે એમ હોય છે. અંદરની પરિસ્થિતિ શું છે એ જો સમજવામાં આવે તો વિકલ્પ કેમ થયો અને આ પ્રવૃત્તિ કેમ થઈ એ પ્રશ્ન નહીં ઉત્પન્ન થાય. જો જ્ઞાનીનું સ્વરૂપ સમજાય કે ઓળખાય તો આ પ્રશ્ન કે આ વિકલ્પ ન ઉત્પન્ન થાય, અને નહીતર પોતાના માપે માપીને પોતાની કલ્પના અનુસાર એનો અર્થઘટન કરે એમ થાય. અને આંશિક રીતે અનુસરે પણ, બંને પ્રકાર બનવા યોગ્ય છે. આપણે અનુસરે છે એ જ જોવું છે કે આખું સળંગ પરિણમ જોવું છે, અથવા મેજર ફોર્સ જોવો છે કે માઇનર ફોર્સ જોવો છે, મેજર પાર્ટ ને લક્ષમાં લેવો છે કે માઇનર પાર્ટ ને લક્ષમાં લેવો છે, કોની ગણતરી કરવી છે, બસ આટલી વાત છે. એક માણસ વ્યાપાર કરતા નફો વધારે કરે છે, પણ એને ખર્ચ તો વ્યાપારી અંગેનો વ્યાપારી ખર્ચ પણ હોય છે. માણસોને પગાર ચૂકવવો, ગોડાઉનના ભાડા ચૂકવવા, માલનો ઇન્સ્યોરન્સ ચૂકવવો, વ્યાજે પૈસા લીધા એનું વ્યાજ ચૂકવવું, બધા ખર્ચા તો હોય છે. ટેલિફોનના ખર્ચા હોય છે, આવવા જવાના કન્વીનિયન્સના ખર્ચા હોય છે. આ બધા ખર્ચા બાદ કરતા નફો જોવાય છે કે નહીં? ભાઈ સરવાળે શું થયું, એને નુકસાન કર્યો કે નફો કર્યો? નફો કર્યો એમ જોવાય છે. એ વખતે નુકસાન કર્યું એમ ગણો તો કેવી ઊંધી સમજણ થઈ જાય એવું છે. હા, એ ન પણ લીએ ઘણા, અને કોઈ લે લે ન લે, બે મટીરિયલ છે. હમણાં એક પુસ્તક તૈયાર થાય છે, ગુરુ ગુણ સંભારણા. કુછ બેન શ્રી એ ભક્તિ કરી છે, તો એમાંથી એક વાત કરે છે. જયારે ગુરુદેવ હતા ત્યારે તો દવા લેવાનો વિકલ્પ એટલે આવતો હતો કે ગુરુદેવ ના વ્યાખ્યાન વાણી સાંભળવાનો ભાવ આવતો હતો. હવે ગુરુદેવ ચાલ્યા કે હવે દવા લઈને અમારે શું કામ છે, કે ક્યાં વ્યાખ્યાન સાંભળવા જવું છે, પરિશ્રમ કરવો છે, એમ લખ્યું છે, બોલ્યા છે. તેથી દવા લેવાનો વિકલ્પ આવતો, ગમે તેમ કત કરીને વ્યાખ્યાનમાં પહોંચવું, જોર કરીને પહોંચવું. શું એટલું વાણી સાંભળવાનો પણ ભાવ, તો એના કારણે દવા લેવાનો ભાવ આવતો હતો. હવે તો ગુરુદેવ નથી રહ્યા, હવે દવા લઈને શું કામ છે, ક્યાં વ્યાખ્યાનમાં જવાનું હોય છે. ઠીક, એવી રીતે ભક્તિ કરી છે, તો ભક્તિ અલૌકિક ભક્તિ કરી છે. આખા 450 જેટલા બોલ ભક્તિના છે, બધા આખું પુસ્તક જ ભક્તિનું છે. ભક્તિ કેવી હોય, યથાર્થ ભક્તિ કેવી હોય, અને એ ભક્તિમાં તત્વ કેવું રહ્યું છે, ક્યાં ક્યાં તત્વ આવ્યું છે, બહુ સમજવા જેવું છે. થાય છે, તૈયાર કરીએ છીએ. સંકલન થઈ ગયું છે, તપાસવા આવ્યું છે, આત્મ જાગૃતિમાં જાહેરાત આવે છે, એ નિમિત્તે રકમો આવે છે, જાહેરાત થાય છે. પરિણામ ની દવા કરે છે એટલે શું કે પરિણામ ન થાય, પરિણામ ન થાય, વિકલ્પ લંબાય નહીં, એનું નામ પરિણામ ની દવા છે. એ વિકલ્પ તૂટી જાય, છૂટી જાય, લંબાય નહીં, એને પરિણામ ની દવા કહેવામાં આવે. એટલે મુમુક્ષુએ પણ પરિણામ ની દવા કરવી, રોગની ન કરવી. ભાઈ આ સહન થતું નથી અને આપણા સહન શક્તિની હદ બહારનું છે, તો એવા પરિણામ અર્થ ધ્યાનના ન થાય તે અર્થે કઈક ઉપચાર કરવો, રોગના અર્થે નહીં, પરિણામના અર્થે ઉપચાર કરવો. એટલે આધાર ફરી જાય છે, એમાં દવા લેવાનો વિકલ્પ તો દવા લેવાનો વિકલ્પ છે, પણ આધાર ફરી જાય છે. આધાર ઉપર બધું આધાર છે, નવા બંધનો આધાર શેના આધારે પરિણામ કર્યા એના ઉપર છે. શું ચાલતા જીવડું મરી જાય છે, મુનિ ચાલે ત્યારે પણ, તો એને પાપ કેમ નથી લાગતો? કે બચાવવાના પરિણામ છે, રક્ષા કરવાના પરિણામ છે, દયાના પરિણામ છે. માટે પરિણામ અનુસાર બંધ થશે. આધાર શું છે? રક્ષા કરવાનો ભાવનો આધાર છે. ક્રિયા તો ક્રિયા છે, ભાવ કેવી રીતે થયો એની ગણતરી કરવી જોઈએ. શરીરને પુષ્ટ કરવા માટે આહાર લેતા નથી, આ શરીરને ટકાવવા માટે આહાર લેતા નથી. માટે જ્ઞાની છે એ જ્ઞાની પણ મુનિરાજને આહાર દાન દે છે ત્યારે મુનિરાજ ને મોક્ષ માર્ગ ના સ્વરૂપે જોવે છે. કે આ મુનિ ભગવાન છે એ તો જીવંત મોક્ષ માર્ગ છે, અને આવો જીવંત મોક્ષ માર્ગ સદાય જીવંત રહો, જયવંત રહો, એ જીવંત માંથી જયવંત આવ્યું છે. માટે હું એમના શરીર ને આહાર નથી દેતો, આ મોક્ષ માર્ગ ને નભાવવાનો મારો અભિપ્રાય છે. આમાં જીન માર્ગ છે, મોક્ષ માર્ગ છે, જીન માર્ગ છે, અને મુનિરાજ છે જીવંત મૂર્તિમંત જીન માર્ગ છે. એ મૂર્તિમંત જીન માર્ગ સદાય જીવંત રહો એવી ભાવનાથી આહાર દેવાય છે. એમાં શરીરને પરમાણુ ને ક્રિયાની ગણતરી નથી, ભાવની બધી ગણતરી છે. જુદી જુદો જ પ્રકાર છે, જ્ઞાનીના ભાવમાં જુદો પ્રકાર છે. અજ્ઞાનીઓ એને સમજતા નથી એટલે એને એમ લાગે છે કે આપણે મુનિને આહાર દીધો ને આપણને પુણ્ય બંધાશે ને સ્વર્ગમાં જાશું, એમ નથી. મોક્ષ માર્ગ ને નિભાવવાનો એનો ભાવના છે કે મોક્ષ માર્ગ સદાય જયવંત તપો, એવી અંદર ભાવના રહેલી છે. જ્યારે તે સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ વેદાય છે મિથ્યા દ્રષ્ટિને, ત્યારે તેને રાગાદી ભાવના સદભાવથી, સુખરૂપ હોય ત્યારે એને આ સારું છે એવો રાગ છે, અસાતા હોય ત્યારે આ બરાબર નથી એવો દ્વેષ છે, બંધનું નિમિત્ત થઈને, તે પ્રસંગ બંધનું નિમિત્ત થઈને, તે પ્રસંગ નિર્જરતા છતાં ખરેખર નહીં નિર્જર્યો થકો બંધ જ થાય છે, એને નિર્જરા નથી ગણતા પણ બંધ ગણવામાં આવે છે. પરંતુ સમ્યક દ્રષ્ટિને એક ગાથામાં બે વાત લઈ લીધી છે. શું? સામાન્ય સિદ્ધાંત લીધો, સમ્યક દ્રષ્ટિને શું થાય અને મિથ્યા દ્રષ્ટિને શું થાય, બે વાત ચોખ્ખી કરી છે. પરંતુ સમ્યક દ્રષ્ટિને રાગાદી ભાવોના અભાવથી જો એને વિતરાગ ભાવ લીધો, આગળની ગાથામાં તો એમ લીધું વિરાગી છે એવા સમ્યક દ્રષ્ટિને, શું ત્યાં સીધું ન લીધું, સમ્યક દ્રષ્ટિ વિરાગી છે. શું? એટલે વિરાગી હોવાથી એને રાગાદી ભાવોના અભાવથી બંધનું નિમિત્ત થયા વિના જ, નવો બંધ કર્યા વિના જ, કેવળ જ નિર્જરતો હોવાથી, એકલી નિર્જરા હોવાથી, ખરેખર નિર્જરો થકો નિર્જરા જ થાય ને એને નિર્જરા કહેવામાં આવે છે. શુદ્ધિ ની વૃદ્ધિ થાય છે. પોતાનું જે નિર્મળ સ્વરૂપ છે, પોતાનું જે નિર્મળ સ્વરૂપ છે એ નિર્મળ સ્વરૂપને અવલંબીને તે ઉદયને ભોગવી લે છે. ઉદયને અવલંબીને ઉદય ભોગવે છે એમ નહી, શું નિર્મળ એવું જે પોતાનું સ્વરૂપ છે એને અવલંબીને ઉદયને ભોગવે છે. આમ આધાર જુદો જુદો છે. અવલંબન દ્રષ્ટિકોણ થી વિચારીએ તો મિથ્યા દ્રષ્ટિ ઉદય ને અવલંબી ને ભોગવે છે માટે બંધાય છે. જ્ઞાનેશ અંદર નિર્મળ એવા આત્મ સ્વરૂપ ને અવલંબી ને ભોગવે છે માટે એને નિર્મળતા થાય છે. બંધ નહીં થવાને બદલે નિર્મળતા થાય છે. મુમુક્ષુ અવસ્થામાં દેવ તત્વ, ગુરુ તત્વ કે સત્પુરુષ સજીવન મૂર્તિ ત્રણ માંથી કોઈની પણ પ્રત્યક્ષતા હોય અને એના પ્રત્યેના બહુમાનમાં પણ પરિણમે તો પણ એને નિર્મળતા થાય, તો પછી જે પરિપૂર્ણ નિર્મળ છે એના અવલંબે પરિણમે એને નિર્મળતા ન થાય એમ કેમ બને? એમ છે જે સર્વથા અને સર્વદા નિર્મળ છે એના અવલંબને, એના આશ્રય, જ્ઞાનીના આશ્રય રહે તો પણ નિર્મળતા થાય. ભલે પરદ્રવ છે તો એટલી વિશુદ્ધિ થાય છે. તો પછી પરિપૂર્ણ નિર્મળ, સંપૂર્ણ નિર્મળ, સદાય ત્રણેય કાળે નિર્મળ એવું જે આત્મતત્વ, પરમાત્મ તત્વ એના આશ્રય તો નિર્મળતા જ થાય એમ કેવું છે. તો ઉદયના કાળે આવીને ખરી જશે. ભોગવતા નથી એમ કયો, અથવા ભોગવાઈ ગયું એમ કયો, બધું સરખું છે, દેણું દેવાઈ ગયું એમ કયો, કે કરજ મટી ગયું એમ કયો, બસ પૂરું થઈ ગયું, ખાતું સરભર કર્યું. લોકો કઈક લેવાને માટે વેપાર કરે છે, અમે દેવાને માટે વ્યવસાય કરીએ છીએ. શું દેવા માટે? કે પૂર્વનું કર્મનું કરજ છે એ કરજ હવે અત્યારે ચૂકવીએ છીએ. એ કરજ ચૂકવતા અમને અણગમો નથી થતો. પોતે પ્રમાણિક હોવાથી અણગમો કોને થાય? જેની પ્રમાણિકતા ન હોય, ઈમાનદારી ન હોય. ઈમાનદાર માણસ તો હોંશથી આપી દે, બરાબર છે ભાઈ તમારું લેણું છે, ખુશીથી વ્યાજ સહિત દૂધે ધોઈને તમારા રૂપિયા લઈ જાઓ એમ કે શું નમસ્તે આપે છે. એટલે સુભાગભાઈ ને પ્રતિકૂળતાનો ઉદય હતો ત્યારે એમ જ કીધું ને કે આ તો તમને ઈશ્વરે મોકલેલી પ્રસાદી છે, ઈશ્વર કૃપા એ આ પ્રસંગ આવ્યો છે એમ ગણો તમે, ઠીક અને કૃપા ગણો આ કે આવા પ્રસંગથી તમને તમારા કુટુંબ પ્રત્યેનું પોતાપણું મટવા માટે આ તક સાંપડી છે. એ તકને તમે બરાબર સંભાળી લ્યો. કુટુંબ પ્રત્યે મમત્વ છોડવા માટે આ પ્રસંગ આવ્યો છે. મારું કુટુંબ છે અને એનું ભરણ પોષણ અને પ્રતિપાલન મારે કરવું જોઈએ એવું મમત્વ મુકાવવા માટે આવ્યો છે. ઠીક જે કઈ થાય તે થવા દેવું, શ્રીમદજીના કૃપાળુદેવના જે કઈ થાય તે થવા દેવું, ન ઉદાસીન કે ન અનુદ્યમી થવું, એટલે રાગ દ્વેષ ન કરવો એમ. પરમાત્મા પાસે માગણી ન કરવી કે મારા ઉદય છે પ્રતિકૂળતા પૂરી કરીને શું થશે એવો વિચાર કરવો નહીં, એ મૂંઝવણ ન કરવી, અને જે થાય તે સહેજે જે થાય તે કર્યા કરવું અથવા થવા દેવું. મુશ્કેલીમાં અધિક જાવા નાખવાનો પ્રયત્ન કરવો નહીં. જયારે ઉદય પ્રતિકૂળ ચાલતો હોય ત્યારે વધારે જાવા નાખવા નહીં. અલ્પ પણ ભય રાખવો નહીં. સભાન જાગ્રત રહેવું. અલ્પ પણ ભય રાખવો નહીં. સભાન અથવા જાગ્રત રહેવું. પોતે ભાનમાં રહેવું. સભાન એ અવતરણ છે. હું આત્મા છું. મારા અવ્યાબાદ સ્વરૂપને કોઈ બાધા પહોંચાડી શકે એવું નથી. એવું સભાન પણ હું રાખવો ને ભય જરા પણ રાખવો નહીં. ઉપાધિ વખતે જેમ બને તેમ નિશંકપણે રહીને ઉદ્યમ કરો. શંકા કેમ થશે ને કેમ નહીં ને એમની નિશંકતામાં રહીને જે કઈ સહેજે થાય તે કરવું. કેમ થશે એવો વિચાર મૂકી દેવો. મૂંઝાયેલા છે એને લખ્યું છે કેમ થશે એ મૂંઝાતા હોય શું. આત્મા જે અભેદ કરેલો છે એની એક કાંકરી પણ ખરે એવું નથી. એક કાંકરી ખરે એવું નથી. પછી એનો ભાઈ નકામો છે. યોગ્ય ઉપાય છે પ્રવર્તવું, પણ ઉદ્વેગ વાળો ચિત્ત ઘણી વિશાળ ને ઊંડી વિચારધારા પહેલેથી. ભાવાર્થ સ્વર્ગ્રહ ભોગવતા કર્મના ઉદયના નિમિત્તે જીવને સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ નિયમથી ઉત્પન્ન થાય છે. સામાન્યપણે સ્વર્ગ્રહને ભોગવવાના કાળમાં કર્મનો ઉદય હોય છે. જીવ સુખરૂપ અથવા દુઃખરૂપ નિયમપણે પરિણમે છે. જેવો ઉદય મિથ્યા દ્રષ્ટિને રાગાદિકને લીધે તે ભાવ આગામી બંધ કરીને નિર્ગ્રહ છે. એ પોતે સુખ દુઃખનું ભાવ કરે છે ત્યારે નવો બંધ કરતો થતો એ ભાવ નિર્જરી ભાવ તો નિર્જરી જવાનો. જેમ કર્મ નિર્જરી ગયો એમ ભાવ પણ પૂરો થઈ જવાનો. નિર્જરી જવાનો એટલે પૂરો થઈ જવાનો. પછી એનું વેદન પણ નહીં રહે, ભોગવતો પણ નહીં રહે. ભૂતકાળના ભાવનું છે અત્યારે. ભૂતકાળમાં દુઃખ ભોગ્યું નારકીમાં જઈએ એની કાંઈ અત્યારે કાંઈ લેવા દેવા છે. ઘણો દુઃખ પ્રચુર દુઃખ ભોગ્યું હોય અત્યારે શું એ તો ભૂલાઈ ગયો એ નિર્જરી. મિથ્યા દ્રષ્ટિને તે આગામી બંધ કરીને નિર્જરે છે. તેથી તેને નિર્જરો કહી શકાતો નથી. નિર્જર તો હોવા છતાં પણ એને નિર્જરો કહી શકાતો નથી. માણસ નુકસાન કરે વેપારમાં ત્યારે શું કે ભાઈ એને ધંધો નુકસાન નો કર્યો હતો. નફો કરે ત્યારે શું કહેવાય એ ધંધાને નફાનો ધંધો કર્યો હતો. પણ અનુભવ ની જગ્યા રાખીને અનુભવ છોડીને પૂરેપૂરા બહાર આવતા નથી. અલ્પ માત્રામાં બહાર દ્રષ્ટિને રાગાદિક નહીં હોવાથી ઉદય કાળે પણ એને સારો નરસો ઉદય એમ નથી. આ ઉદય સારો આવ્યો ને આ ઉદય ખરાબ આવ્યો એમ નથી. શું આગામી બંધ કર્યા વિના એમાં પ્રતિબદ્ધ થયા વિના તે ભાવ નિર્જરી જાય છે. જે કઈ એનું વેદન આવે છે તે વેદન પૂરું કરી રહ્યા છે. તેથી તેને નિર્જરો કહી શકાય છે. માટે એના ભાવને ખરેખર એ ભાવ નિર્જરી ગયો ફરીને એવો નહીં થાય એની યોગ્યતા એમણે ખલાસ કરી છે. માટે સમ્યક દ્રષ્ટિને પરદ્રહ ભોગવતા નિર્જરાત થાય છે. સમ્યક દ્રષ્ટિ પરદ્રહ ભોગવે તો પણ એને એ વખતે નિર્જરાત થાય છે. એને ભોગવતો જોવામાં આવે માટે બંધાય છે એમ તું જોઈશ નહીં. ઓળખાણ એવી રીતે કરાવે છે. સમ્યક દ્રષ્ટિ ની ઓળખાણ કરાવે છે કે સમ્યક દ્રષ્ટિ ને પરદ્રે ભોગવતા નિર્જરા થાય છે, કેમ કે એને ઇષ્ટ અનિષ્ટ પણ નથી, જ્ઞાતા પણ છે, સાક્ષી ભાવે રહે છે, એમાં પ્રતિબદ્ધ પણ પામતા નથી. આ રીતે સમ્યક દ્રષ્ટિને ભાવ નિર્જરા થાય છે. ગાથા, બે ગાથાની અંદર શું આવ્યું, સમ્યક દ્રષ્ટિને શું થાય ને કેમ થાય ને મિથ્યા દ્રષ્ટિને શું થાય ને કેમ થાય, આનું એક વર્ણન આવ્યું છે. શું હવે મુમુક્ષુને શું કરવું એ આમાંથી કાઢવું જોઈએ. કાઢવું શું જોઈએ આમાંથી, કે મુમુક્ષુને આમાં શું કરવું. પણ આ તો એક જાણવા મળ્યું શું, કે મિથ્યાત્વ અવસ્થામાં આવા પરિણામ થાય જીવોના, સમ્યક્ત્વ અવસ્થામાં આવા પરિણામ થાય. આપણે રહ્યા મિથ્યા દ્રષ્ટિ માટે, આપણને આવા જ થાય એમ લેવું તો કે એમ ન લેવાય. મુમુક્ષુ તો સમ્યક દ્રષ્ટિ નથી, તો પછી એને શું વિચારવું. ગાથા તો ગાથા છે, પ્રતિપાદન તો પ્રતિપાદન છે, તો વસ્તુનું સ્વરૂપ જે રીતે છે તે રીતે પ્રતિપાદન છે. જો મુમુક્ષુ એમ લે કે આપણને સમ્યક તો નથી ને મિથ્યાત્વ છે, માટે રાગાદી ભાવ હોય ને માટે બંધ થાય, આપણે શું કરીએ, તો એમ જ થાય ને, તો એનું મુમુક્ષુ પણ ત્યાં નથી. અથવા આ આ આગમના આ વિષયને તે યથાર્થ પ્રકારે સમજ્યો નથી. અર્થઘટન ભલે એને ગાથા અનુસાર કર્યું હોય, સમજણ ગાથા અનુસાર કરે, પણ એની યથાર્થતા એને પકડી નથી. જો જ્ઞાની હૃદયમાં છૂટવાના પુરુષાર્થને કારણે છૂટે છે, તો મુમુક્ષુએ પણ છૂટવાનો પુરુષાર્થ યથાશક્તિ યથાસંભવ કરવો ઘટે છે, એમ એમાંથી કાઢવું જોઈએ. તો આ જ ગાથાના અર્થની યથાર્થતા છે, નહીતર અર્થઘટન બરાબર હોવા છતાં અયથાર્થતા છે. ઠીક, એક ને એક વિષયને યથાર્થતામાં અને અયથાર્થતામાં પરિણામ આવે છે. જે અર્થ ઊંધો કરે અથવા કહેવા માંગે છે એવું સમજે જ નહીં, એને તો યથાર્થતાનો એના સમય એને યથાર્થતાની ચર્ચા પણ કરવી એના માટે નકામે છે. પણ બરાબર શાસ્ત્રનો અર્થ સમજાય, બરાબર સમ્યક દ્રષ્ટિ માટે આમ કહેવા માંગે છે, મિથ્યા દ્રષ્ટિ માટે આમ કહેવા માંગે છે, માટે એ જ્ઞાન કે એ સમજણ યથાર્થ છે એમ નથી. પોતાની ભૂમિકા ને આ વાત કેવી રીતે પ્રયોજનભૂતપણે લાગુ પડે અને એમાંથી પોતાનું પ્રયોજન કેવી રીતે સિદ્ધ કરવું, એવું જો અંદરથી સમજણમાંથી પોતે કાઢે રસ્તો પોતાના માટે, તો એને યથાર્થ સમજણ કરી એમ કહેવાય, નહીંતર યથાર્થ સમજણ કરી નથી. અર્થઘટન તો અર્થઘટન છે, એથી કાંઈ એને લાભ થવાનું કારણ નથી. એટલે કેવળ જે ક્ષયોપશમમાં હોય છે એ તો અર્થ બરાબર કર્યો કે બરાબર ન કર્યો એટલું જ જોવે છે, અર્થ બરાબર થયો કે ન થયો ગાથાનો એટલું જ જોવે છે એમ નથી. પોતાની જાતને ક્યાં ભેળવવી, ઇન્વોલ્વ કરવી પોતાની જાતને, અને એમાંથી પોતે પોતે કેવી રીતે હિતને સાધવું, હિતરૂપ જે પ્રયોજન તેને કેવી રીતે સાધવું, એવું એની અંદરથી કાઢે તેને, ત્યારે એને સ્વાધ્યાય યથાર્થપણે કર્યો એમ ગણવું જોઈએ. આ થોડું યથાર્થ આવે છે. નેત્રામાં એવું થાય છે કે સમયસર વાંચીએ તો સમજાઈ જાય છે, બરાબર છે. જ્ઞાની નામ થાય ને અજ્ઞાની નામ થાય, ઘણી ગાથામાં આવું આવશે, આ પ્રકાર પ્રતિપાદનનો ઘણી ગાથામાં આવશે. આ એક પદ્ધતિ છે આચાર્ય મહારાજની. એમાં એનું કારણ છે કે અહીંયા તૈયાર મુમુક્ષુ લીધો છે, આવું કાઢનાર તૈયાર મુમુક્ષુ સામે રાખ્યો છે. ગ્રંથ મુમુક્ષુ માટે, ઉચ્ચ કોટિના મુમુક્ષુ માટે આ ગ્રંથ રચના પ્રતિપાદન છે. એટલે એમણે મુમુક્ષુની ભૂમિકાની ચર્ચા નથી કરી, કેમ કે તો મુમુક્ષુ સામે એવો જ છે, એને શીખડાવવાની ને સમજાવવાની જરૂર નથી. અત્યારે એ પ્રકાર મુમુક્ષુ નહીં હોવાને લીધે થોડો એ વિષય પણ સ્વાધ્યાયમાં ચર્ચવો જોઈએ અને લેવો જોઈએ, સમજાવવો. આપણે શું કરવાનું આમાંથી, જ્યારે જ્યારે જે જે પ્રકારનો સાતા અસાતાનો ઉદય આવે, ત્યારે તે ઉદયથી ભિન્ન પડવાના પુરુષાર્થને પ્રયોગમાં લાગવું જોઈએ.
જ્ઞાને આમ પરિણમે છે એમ કરીને એની ઉપાધિ ચાલી રહી. વિચાર દ્રષ્ટિ આમ પરિણમે છે તો એનું હેત વગેરે એ પ્રકાર પોતાનો હોય તો કેમ છૂટે, જ્ઞાન દશાના પ્રકારને અનુસરવાનું કેમ થાય, મિથ્યાત્વના પ્રકારને કેમ છોડાય, એવો જે પ્રયત્ન અને પુરુષાર્થ થાય ત્યારે એમાં યથાર્થતા આવે એમ ગણવું જોઈએ. હવે આગળની ગાથાઓની સૂચનારૂપ શ્લોક કહે છે શું. હવે સમ્યક દ્રષ્ટિને જે આત્મજ્ઞાન થયું છે, અનુભવ જ્ઞાન થયું છે, એ જ્ઞાનની કેટલી તાકાત છે બહુ સરસ રીતે આ અધિકારમાં પ્રતિપાદન થયું છે. અને એમ કરીને સમ્યક દ્રષ્ટિ અથવા સત્પુરુષની, જ્ઞાની પુરુષની ઓળખાણ કરાવે છે. ખરેખર તે આશ્ચર્યકારક સામર્થ્ય જ્ઞાનનું છે. જુઓ, એટલે તો કૃપાળુદેવ એમ કીધું કે જ્ઞાની તો આશ્ચર્યની પ્રતિમા છે. શું કીધું એને? આશ્ચર્યની પ્રતિમા. 273 માં કીધું છે. શું? એ તો આશ્ચર્યની પ્રતિમા છે. પ્રતિમા કહી દીધા છે એમ, કેમ કે પ્રતિમા હલતી નથી ને વિચલિત થતી નથી. એટલે જ્ઞાની કોઈ પણ ઉદયમાં જ્ઞાની પણ છોડતા નથી. ખરેખર તે આશ્ચર્યકારક સામર્થ્ય જ્ઞાનનું જ છે અથવા વિરાગનું જ છે. જ્ઞાન સાથે વૈરાગ્ય અવિનાભાવી છે એમ કહેવું છે. કેમ કે કોઈ પણ અનુકૂળ પ્રતિકૂળ પદાર્થમાં સુખ અથવા દુઃખની બુદ્ધિ થતી નથી, ભાસતું નથી, બુદ્ધિ થતી નથી. એટલે આ પદાર્થ દુઃખદાયક છે એમ ભાસતું નથી, આ પદાર્થ સુખદાયક છે એમ લાગતું નથી, ભાસતું નથી એટલે લાગતું નથી. એ વૈરાગ્ય છે. કેમ કે એટલે નિરસ થાય છે. પછી જે સુખ દુઃખનું કારણ ન હોય એમાં રસ લેવાનું પણ કારણ કોઈ ઉત્પન્ન થતું નથી, એટલે નિરસ છે. આશ્ચર્યકારક છે તે વખતે વિરાગ નું જે સામર્થ્ય છે તે પણ આશ્ચર્યકારક છે એમ બે માને લેવું. શું? સામાન્ય પ્રાણીને જે આ સુખ દુઃખ નો રસ આવે કે આ જ્ઞાની ઉદાસ છે, પંડિત દીપચંદજી કાશલીવાલ અનુભવ પ્રકાશમાં કહે છે કે જ્ઞાની તો ભાવ ઉદાસી છે, ઉદય ઉદાસી ન લીધા. કેમ કે ભાવમાં આખા ભાવમાં જેટલા ઉદય આવે એ બધા આવી ગયા, કોઈ બાકી ના રહ્યા. એક ભાવમાં જેટલો ઉદય આવે એ બધા જ પ્રકારના ઉદય આવી ગયા. એ બધા જ્ઞાની આખા ભાવ પ્રત્યે ઉદાસીન છે. કે આ વર્તમાન ભાવ છે એમાં જેટલા કોઈ પૂર્વકર્મના ઉદય આવે એ આખા ભાવ પ્રત્યે ઉદાસ છે. કેવી રીતે? કે ખરેખર આ ભાવ મારો નથી. ઠીક, તો કોનો છે? કે જેનો હોય એનો હોય, મારો તો નથી. નથી ને નથી છે. આ ભાવ તો મારો નથી, પણ ભૂતકાળમાં આનંદ ભાવો થયા તે પણ મારા નહોતા થયા, માર્યા હતા એ મારી ભૂલ હતી. એ ભાવ મારા હતા એમ માન્યું તું તે ભૂલ હતી. ખરેખર તે ભાવ પણ મારા નહોતા અને આ ભાવ પણ મારો નથી. આત્મા ભાવ રહિત પદાર્થ છે. આત્મા ભાવ રહિત પદાર્થ છે. આત્મામાં કોઈ ભાવ છે નહીં. આત્મામાં કોઈ ભાવ ઉત્પન્ન થાય એનું કારણ પણ છે નહીં. ભાવ અને ભાવના કારણ રહિત આત્મ પદાર્થ છે. એટલે પોતે એવો છે બસ. એટલે આ ભાવ પણ મારે નથી. જાઓ, ભાવ બધા ઉદય છે. આખા ભાવના જેટલા ઉદય છે એ બધા ઉદયનું એક પોટલું બાંધ્યું, ઘા કરીને ફેંક્યું. જાઓ, મારે કઈ લેવા દેવા નથી. ત્યારે આખા ભાવને આવી રીતે ફેંક્યો છે ત્યારે એ ભાવના કોઈ પ્રસંગમાં અવસ્થા એમાં એને કઈ વિશેષ લાગતો નથી, સામાન્ય ઉપેક્ષાનો વિષય થઈ જાય છે. અપેક્ષાનો જગતના જીવોને ભવના પ્રસંગો અપેક્ષાનો વિષય છે. એક એક પ્રસંગમાં અપેક્ષા ઉભી કરે છે, એક એક પ્રસંગે એક એક ઉદયમાં અપેક્ષા ઉભી કરે છે. આમાં આમ થાય તો ઠીક, આમાં આમ થાય તો ઠીક, આમાં આમ થાય તો ઠીક. એક નાની નજીવી નમાલી વાત હોય તો એમાં એની અપેક્ષા કાંઈ ને કાંઈ કાંઈ ને કાંઈ ચાલતી જ હોય છે. આ અજ્ઞાનીનું પરિણામ છે. નાની કે છે મૂકો આમાં કઈ છે નહી, આવા અનંતા ભાવ આવ્યા ને ગયા, આત્માને કઈ લેવા દેવા છે. અનામધારી પણ નથી, કઈ નથી. સુંદરદાસ માં બહુ આવે છે, આ નથી, આ નથી, આ નથી, આ નથી. સુંદર વિલાસ નું ગ્રંથ છે એમાં, સુંદરદાસ જી બહુ દીધું છે. કાળો નથી, પીળો નથી, ધોળો નથી, કહેવા યોગ્ય નથી, વર્ણન કરવા યોગ્ય નથી. સુંદર પોતાનું નામ સુંદર છે તો કે સુંદર નથી ને અસુંદર પણ નથી. જા ઠીક ઘણું લે છે. અનુભવ આશ્ચર્ય કો અંગ એવું પ્રકરણ લીધું છે. અનુભવ નું આશ્ચર્ય એ પ્રકરણ અંગ એટલે પ્રકરણ લે. અનુભવ આશ્ચર્ય કો અંગ શું આધારશીલા છે. શું છે? એ જ્ઞાની ના પરિણમન ની આધારશીલા છે. એટલે જ્ઞાની નિશંક છે, નિર્ભય છે. નિશંક છે એટલે નિર્ભય છે. કેવું એ સામર્થ્ય છે કે આશ્ચર્યકારક છે. શું ખરેખર તે સામર્થ્ય? આશ્ચર્યકારક સામર્થ્ય જ્ઞાનનું છે. લેશે આગળ, આગળની ગાથામાં લેશે કે વજ્રપાત થાય. શું? વિશ્વમાં વજ્રપાત થાવ, 14 બ્રહ્માંડ હલી જાય એવો વજ્રપાત થાય. નાની અંદર થી હલતા નથી, જે થાય મારાથી બહાર થાય છે. કોઈની પહોંચ નથી અંદર માં જાઓ એ હલતા નથી. એ તો એની 7 ગાથાઓ લીધી છે. નિશંક, નિર્ભય બધામાં એક જ પદ લીધું છે ને છેલ્લે. છેલ્લા કળશો છે ને 7 ઉપરા ઉપર 7 કળશો આવ્યા છે. નિશંકમ સતતમ સ્વયં સહજમ જ્ઞાનમ સદા વિંદતી. બધા 7-7 કળશમાં છેલ્લી પંક્તિ એક જ સરખી રાખે છે. નિશંક સતતમ સ્વયં સહજમ, સહજપણે સતતપણે સ્વયં નિશંક હોવાથી. કેમ? કે જ્ઞાનમ સદા વિંદતે, જ્ઞાનને એકલા જ્ઞાનને જ વિંદે છે. બીજા કોઈ ઉદયને વિંદતા નથી. સાત કળશ છે છેલ્લા, બધામાં એક વાત લીધી છે. જ્ઞાની જ્ઞાયક ભાવપણાને લીધે અને માત્ર જ્ઞાનને વેદતો હોવાને લીધે એ સહજપણે સતતપણે નિશંક જ રહે છે. ક્યારેય પણ એને શંકા પડતી નથી. મારું શું થશે, હવે મારું શું થશે, હું નિરાધાર થઈ જઈશ એવી શંકા કદી પડતી નથી. કેમ કે પોતાને શાશ્વત ચૈતન્યની આધારશીલા ઉપર બેઠો છે, એને પછી નિરાધારપણા નો શંકા ઉઠતી નથી. 150 વર્ષની મૂડી આવી જાય ને તો મોટું ફરી જાય છે. આવા બધા ફરી જાય છે, મારે હવે કોઈની હાળી બહાર નથી. હાલે 150 વર્ષ આ શાશ્વત સંપત્તિ મળે છે. અનંત ગુણોની સંપત્તિ શાશ્વત છે. એનો આધાર કેટલું, એના આધારમાં કેટલું બળ આવે, એના અવલંબને કેટલું બળ આવે, જબરદસ્ત. પચીસમાં તીર્થંકર છીએ, ઠીક નાળ રાખે બધા. વાત એવી તાકાત થી આવી છે કેમ કે અનંત ગુણની સંપત્તિ હાથમાં આવી છે. ગુરુદેવ તો કહેતા કે ભાઈ આ પરમાત્મા પણ આના અભિમાન થી નથી લખ્યું, તેમણે ચોખવટ કરી છે. પણ પરમાત્મા દશા તો એક સમય ની છે, પછી સમય 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 કરીને સાદી અનંત ભલે ચાલે સિદ્ધપદ ની દશા, પરમાત્મા દશા. પણ એવી અનંતી પરમાત્મા દશાઓ જેમાંથી નીકળે છતાં એક સિદ્ધ દશાથી અનંત ગુણ સામર્થ્ય વાળું આખું સિદ્ધ પદ છે એ પોતે છે. એટલે કે અનંતી સિદ્ધ પર્યાય નો જનક પોતે છે. ગુરુદેવ તો પછી ગુજરાતીમાં કે તું સિદ્ધ ની સિદ્ધ નો બાપ છો, જનક ને બાપ કહેવામાં આવે છે ને, અનંતી સિદ્ધ પર્યાય એમાંથી નીકળ્યા જ કરશે એટલો અનંત ગુણ સામર્થ્ય. એ આશ્ચર્યકારક, એ જ્ઞાન નું સામર્થ્ય આશ્ચર્યકારક. એવું જ્ઞાન થાય છે આત્માનું, એનું સામર્થ્ય પણ આશ્ચર્યકારક છે. દ્રષ્ટિ નો પાવર છે એમાં. ભાવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ દો જા, અવસ્થામાં ભાવ હોય કે મોક્ષ હો, મને એ વિષયમાં સંભાવ છે. કેમ કે બંને પર્યાય છે, હું એક સમય ની પર્યાય નથી. જા, નિયમ સાર માં એ જ વિષય લીધો છે. હા, ઉઠાવી લ્યો દ્રષ્ટિ, અસ્તિત્વ ઉઠાવી લ્યો. અથવા વિરાગ નું જે સામર્થ્ય છે કે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ કર્મ ને ભોગવતો છતાં કર્મ થી બંધાતો નથી. પૂર્વ કર્મો ને ભોગવી લે છે, વિરાગ પણ ભોગવી લે છે, કર્મ થી બંધાતો નથી, એ વખતે પ્રતિબંધ પણ પામતો નથી. અજ્ઞાની ને તે આશ્ચર્ય ઉપજાવે છે અને જ્ઞાની તેને યથાર્થ જાણે છે. બરાબર છે કે આમાં કઈ એને તકલીફ પડે એવું નથી. કર્મ નો ઉદય આકરો આવે તો જ્ઞાની ને જ્ઞાન દશામાં ફેર પડે એમ બનતું હશે કઈ, કે આકરો અજ્ઞાની કે છે, જ્ઞાની ને આકરો ફાકરો છે નહીં, એ તો જેવો છે એવો જાણે છે. ઉદય નો પ્રવેશ કે ઉદય નો સ્પર્શ મારા જ્ઞાયક સ્વરૂપ ને બિલકુલ નથી એવું સ્પષ્ટ અનુભવે છે. હા, ઘાણી માં પીલે તો તે શરીર ને પીલે છે, આત્માને તો કોઈ અડી શકતો નથી, કેવડી થઈ જાય હોય છે એને. એવા ઉપસર્ગ આવે, માથું ઘાણીમાં નાખે, શું ચોપો રોટલો થઈ જાય, માથાનો રોટલો થઈ જાય આત્માનો, કે આત્મા ત્યાંથી છૂટીને સિદ્ધાલયમાં સીધો, કેમ પેલા કેવડું જ્ઞાન થાય, અરિયંત થઈને સિદ્ધ થઈ જાય. જાઓ, એને અડી શકતું નથી, એને કોઈ અડી શકે કે સ્પર્શી શકે નહીં. એ વાત હવે કેવી છે, શું હવેની ગાથાઓમાં જ્ઞાનીના જ્ઞાનને દર્શાવવું છે અને જ્ઞાનીના વૈરાગ્યને પણ દર્શાવવો છે, એનો આ કળશમાં ઉપોદઘાત કર્યો છે. વિષયને ઉપોદઘાત કર્યો છે, એમાં પેલા જ્ઞાનનું સામર્થ્ય બતાવશે. પહેલી ગાથામાં 195માં જ્ઞાનનું સામર્થ્ય બતાવે છે અને 196માં વૈરાગ્યનું સામર્થ્ય બતાવે છે. શું બેના દ્રષ્ટાંત આપ્યા છે, બહુ સરસ વિષય લીધો છે. આ અધિકાર જ એટલો રસિક અધિકાર છે. અધ્યાત્મ રસ શું છે, જ્ઞાન દશાનો અધ્યાત્મ રસ શું છે, એને ખોલી ખોલીને ગાથા એ મૂક્યો છે. ગાથાએ ગાથા એ વાતને ખોલી છે. જહ વિષમ ઉભુંજંતો વેજ્જો પુરુષો ન મરણમ ઉભયાતિ ઉભયાતિ પોગલ કમ્મ સુદયમ મેડિકલ સ્ટોર ના બાટલી ઉપર લખેલું હોય છે ને પોઈઝન લાલ અક્ષરે, ડાક્ટર કે લ્યો આ લખી આપે સાહેબ આના ઉપર પોઈઝન લખ્યું કે ભલે લખ્યું મને ખબર છે, તારે પીવાનું છે મૂંઝાવાની જરૂર નથી. આ તો સમજાય છે ને લૌકિક માં, તો આ વાત સમજાય છે પ્રેક્ટિકલ સાઈડ થી, પણ જ્ઞાન દશામાં શંકા કરે છે. ઠીક, આમ કેમ આમ કેમ ભાઈ, એ ઝેર ખાય તો એ જીવે છે, એ ઝેર નથી, પણ એ વખતે આત્માના આનંદ અમૃત ને પીએ છે એમ છે ખરેખર. નાની નું કાળજું એનું અંદર અંતર પરિણમન શું છે એ દર્શાવવું છે. સમ્યક દ્રષ્ટિ નું અંતર પરિણમન શું છે એને સમજાવવા માટેનો આખો અધિકાર છે. કે સમ્યક દ્રષ્ટિ પોતે જ નિર્જરા તત્વ છે, જીવંત નિર્જરા તત્વ છે એમ લેવું છે. જેમ વૈદ્ય પુરુષ વિષ ને ભોગવતો અથવા ખાતો છતો મરણ પામતો નથી, ઝેર કોચલું ખા એમ કે એનું નામ જ ઝેર કોચલું. અનક સ્વામી કાકે છે ને, એ ઝેર કોચલું છે. શું કરે કે ઝેરી અસર ઉતારી નાખે, આમાં હોમિયોપેથી માં આપે છે. તમને કોઈ દવાની આડ અસર થઈ હોય, ઝેરી અસર થઈ હોય, તો નક સ્વામી કાનો ભારે ડોઝ આપી દે, ઝેર ઝેર ને કાપે ઉતરી જાય. જા મરણ પામતો નથી તેમ જ્ઞાની પૂતગળ કર્મના ઉદયને ભોગવે છે તો પણ બંધાતો નથી. એ કઈ રીતે નથી બંધાતો, કઈ રીતે ભોગવે છે એ વિશે વિસ્તારથી ટીકામાં લેશે.